નેન્સીબેન કરાવો પ્રાર્થના ત્યારે.
સારું, ચોક્કસ પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ફરીને એક વખત આજે પ્રભુ મહિનાના મધ્ય ભાગ સુધી પહોંચવા આવ્યા છે. પ્રભુ, આ પાછલા દિવસોમાં તમે સંભાળ્યા, રોજ રોજ તમારી કૃપાનો અનુભવ કરાવ્યો, રોજ રોજ તમારી સંગત અને તમારા લોકની સંગત પૂરી પાડી આભાર માનતા, આજની સંગતને માટે પ્રભુ તમારા તરફ અમારી દ્રષ્ટિ ઊંચી કરીએ છે. પ્રભુ, આમંત્રણ આપીએ છીએ, તમે અમારી મધ્ય હાજર રહેજો. અમારી સ્તુતિ કરવી, તમારા વચનો વાંચવા અને તમારી પાસે અમારી આભાર સ્તુતિ અને પ્રાર્થનાની વિનંતીઓ લાવવા માટે એકઠા મળ્યા છે, ત્યારે પ્રભુ આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરવા માટે સહાય કરજો. ગાનાર તમામ ભાઈ બહેનોને તમારી કૃપામાં સમયસર લઈ આવજો અને તેઓના ગળાને સ્પર્શ કરીને તમારી સ્તુતિ તેઓ કરે અને તેમની સાથે અમે પણ તમારી સ્તુતિ કરીએ એવું થવા દો. લુધિયાબેનને પ્રભુજી લીડ કરવા માટે પુષ્કળ સહાય કરજો તે પ્રાર્થના કરીએ છે. બાઇબલ વાંચનાર કુટુંબને આશીર્વાદ આપજો અને વાંચવા માટે સ્પષ્ટતા પૂરી પાડજો તે પ્રાર્થના કરીએ છે. મનીષ કુટુંબને આશીર્વાદ આપજો. આમ પ્રત્યેક પ્રભુ જેઓ હાજર છે, જેઓ આવી રહ્યા છે, કારણોસર નથી આવી શકતા, સર્વને પ્રભુ તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો અને આ સમય અમારા માટે પુષ્કળ આનંદિત અને આશીર્વાદિત કરજો તેવી પ્રાર્થના કરતા તમારા હાથોમાં સોંપાયા છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
આમેન. થેન્ક યુ નેન્સીબેન, બહુ સુંદર. હવે આપણે, હું જરા બે વચનો વાંચવા માંગુ છું. ગીતશાસ્ત્ર તેનો 95મો અધ્યાય તેની 6 અને 7મી કલમ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. પ્રભુ તેના વચનને આશીર્વાદિત કરે. હવે જે ભાઈ બહેનોના ગીતો ગાવાના છે તેઓના હું નામ દઉં છું. સંભળાય છે ને બધાને? હા, સંભળાય છે બરાબર?
હા, સંભળાય છે.
હા હા, બરાબર. તો આપણે આગળ વધીએ. તો આજે ગીતો ગાવામાં દિવ્યાબેન, ખુશાલભાઈ, ઈમોભાઈ, રવિનાબેન, ઓલિવરભાઈ, જોઈસબેન, અક્કીબેન અને રવિનાબેન, પિનાકીનભાઈ અને નિક્સનભાઈ. તો દિવ્યાબેન, દિવ્યાબેન કદાચ એમને ત્યાં સુધી એમના ગળાએ બરાબર છે નહીં, તો હું માનું છું ત્યાં સુધી એ નહીં આવી શકે. જોઈએ આપણે.
લુધિયાબેન,
હા,
એમને ખાંસી ને એવું થયું છે ને, એટલે કદાચ ગીત ગાવા નહીં ગાઈ આજે.
આજે નહીં ગઈ શકે, એટલે જ તો મેં મનીષભાઈએ વાત કરી હતી, એટલે નહીં આવી શકે. તો જે એ ઓપન છે, આપણે પહેલા જેટલા ભાઈ બહેનો છે એમની પાસેથી ગીતો ગઈ લઈએ અને પછીથી આપણે છેલ્લે ઓપન જેમને ગીત ગાવા હશે એમને આપણે ચાન્સ આપીશું. ખુશાલભાઈ, તમે છો? ખુશાલભાઈ સંભળાય છે? કદાચ ડબલ મારો અવાજ આવે છે, શું છે? ઈમોભાઈ, ફોનમાં પ્રોબ્લેમ આવે છે? ના, બરાબર
સંભળાય છે લુધિયાબેન.
અચ્છા અચ્છા, ઈમોભાઈ છો? ઈમોભાઈ, આજે કેમ એમ છે બધા? બસ સારું. ના, મેં કીધું કઈ
પ્રોબ્લેમ નથી, સારું સંભળાય.
બરાબર, ચાલ. રવિનાબેન, ઓલિવરભાઈ છો? રવિનાબેન, ઓકે. જોઈસબેન, બકીબેન, તમે ગીત ગાશો?
ચોક્કસ.
હા, તો તમારું ગીત આપો ને.
ભજન સંગ્રહ માંથી ગીત નંબર 271. ઓ ખ્રિસ્તુ સ્વરમાં ધોય, મુજને બોલાવે છે, તે સોણિયાઓ શુદ્ધવા તોજ રક્તની મારફતે આવો છો તોજ પાસ આવો આ પડે રક્તે મને ધોઈના જે કોખથી નીકળે લાચારને છે કશુત પૂર્ણ વગરાવું છું સૌ દોસ્તો પૂરણ કાઢે છે કે વગર ડાગ હું થાવ આવો છું તુજ પાસ આવું આ પડે રક્તે મને ધોઈ નાખ જે કોખથી નીકળે હે ઈસુ તો કરાવ સંપૂર્ણ પ્રેમ વિશ્વાસ શાંતિ ને આશા મનમાં સ્થાપ અહિયા ને તઈ તું પાસ આવું છું તુજ પાસ આવું આ પડે રક્તે મને ધોઈ નાખ જે કોખથી નીકળે હે ખ્રિસ્તુ જ દયાકૃત દિલમાં તું દ્રઢ કરાવ કૃપાને વતી કૃપા આપ ને પાપનો બળ દબાવ આવું છું તુજ પાસ આવું આ પડે રક્તે મને ધોઈ નાખ જે કોખથી નીકળે જય જય શુદ્ધ કરનાર રક્ત ઉતારનાર પ્રેમને જય 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 ખ્રિસ્તે પ્રભુનો દાન જીવન દાતાને જય આવું છું તુજ પાસ આવું આ પડે રક્તે મને ધોઈ નાખ જે કોખથી નીકળે
આમેન. થેન્ક યુ, બહુ સુંદર ગીત માટે તમારો આભાર, ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. બહુ સુંદર ગીત, થેન્ક યુ વેરી મચ.
પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ.
રવિના બેન,
પ્રેઝ ધ લોર્ડ. લુધિયા બેન, પ્રેઝ ધ લોર્ડ.
ખુશાલભાઈ,
હા અવાજ સંભળાય છે?
હા સરસ સંભળાય છે. તમારું ગીત આપશો?
પારખું લીધું રે.
બાપ બેટો મોરિયા પાર પડે જાય પાર ખુલી દું. બાપ બેટો મોરિયા પાર પડે જાય પાર ખુલી દું. પાર ખુલી દું રે, પાર ખુલી દું રે, પાર ખુલી દું રે, પાર ખુલી દું. બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી દું. ઇબ્રાહીમ હતો તોરતનો મોવરકની નાસ ઇબ્રાહીમ હતો તોરતનો મોવરકની નાસ હરિ પરમા દેવે પુત્ર આપ્યો ઘર પરમા દેવે પુત્ર આપ્યો બલિદાન તો લેવાય બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી
રીજન ફ્રોમ ધ ડે
નરન નારી કા વિચાર કરે છે ધારુ ભણેલો નારી કા વિચાર કરે છે ધારુ ભણેલો એક ના એક પુત્ર નો બલિદાન આપવા એક ના એક પુત્ર નું બલિદાન આપવા કઈ ગયા છે તૈયાર બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી પુત્ર ની ખાધે લાકડા ની ભારી પિતા પાસે પુત્ર કહે છે પિતા મારા પુત્ર કહે છે પિતા મારા બલિદાન ક્યારે લેવાય બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી પિતાએ પુત્રો નામ હાથ ગપા જાને તુમારો લાકડાની માં પિતાએ પુત્રો નામ હાથ ગપા જાને તુમારો લાકડાની માં પુત્ર કહે છે પિતા મારા પુત્ર કહે છે પિતા મારા બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી પિતાએ હાથમાં હથિયાર લીધું ઘાકરવાને પિતાએ હાથમાં હથિયારની ધૂને ઘાકરવાને ગાય આકાશવાળીથી જવાબ આવ્યો આકાશવાળીથી જવાબ આવ્યો તારી કસોટી પૂરી થાય બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી પર ધન છે દળ ઇબ્રાહીમ ને ધન દળ ઇબ્રાહીમ ને અને ધન છે સારા ના આકરી કસોટી માંથી પાર ઉતરા વિશ્વાસ ના માતા પિતા કેવા બાપ બેટો મોરિયા પાર પર જાય પાર ખુલી પાર ખુલી પાર ખુલી
પ્રેઝ ધ લોર્ડ
થેન્ક યુ ખુશાલભાઈ, બહુ સુંદર ગીત ગાયું મોરિયા પાડ પર બલિદાન આપવા માટે દીકરો ને બાપ જાય છે ત્યારે, બહુ સુંદર ગીત ગાયું તે. ખરેખર તમારો આભાર ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ સુંદર ગીત માટે.
ગોપીદાનો આભાર.
ઈમુભાઈ.
હા લુધિયાબેન, પ્રેઝ ધ લોર્ડ. કેમ છો
ઈમુભાઈ, કેમ છો?
સારું છે, પ્રભુની કૃપાથી.
બસ થેન્ક યુ લોર્ડ. ઓકે, તમારું ગીત આપશો?
આપું છું. અને ભજન સંગ્રહમાં જે હિન્દી વિભાગમાં પાયા એમાં ઇંગ્લિશ વિભાગમાં જે 156, આજે હું એક ઇંગ્લિશ ગીત ગાવા માંગુ છું. ઇંગ્લિશ વિભાગમાં 156 નંબરનું ગીત છે, જેના શબ્દો છે સિંગ હાલેલુયા ટુ ધ લોર્ડ, સિંગ હાલેલુયા, સિંગ હાલેલુયા ટુ ધ લોર્ડ. Hallelujah. is coming again. Jesus is coming again. Jesus is coming again. Jesus is coming again.
ઇંગ્લિશમાં તમે આપ્યું તે બદલ તમારો આભાર, અને પ્રભુનો પણ આપણે આભાર માનીએ બહુ સુંદર ગીત માટે. થેન્ક યુ વેરી મચ.
દેવને મહિમા હો, આમેન. પ્રેઝ ધ લોર્ડ.
ઓકે, રવિના બેન, મોટા રવિના બેન છો, તમારું ગીત આપવું છે. કદાચ નહીં આવે. ઓકે રવિના બેન, પિનાકીનભાઈ.
હા લીજા બેન, પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. કેમ છો રવિના બેન? સારા છો? પછી હેપી બર્થડે કહીશો. કેટવાર ગીત આપશો?
હિન્દીમાં છે ગીત.
તેરે બિન પ્રભુ મે કુછ ભી નહીં, બહ રહા હું મે સાગર મે કહીં. તેરા સાથ હૈ તો કર જાઉં પાર, હર તૂફાની રાત હર ઊંચા પહાડ. અબ મુડ કર કભી ન મેં દેખુંગા, હર પલ તુજે મેરા જીવન સદા સર્વદા. તેરે બિન પ્રભુ મેં કુછ ભી નહીં, બહ રહા હું મેં સાગર મેં કહીં. તેરા સાથ હૈ તો કર જાઉં પાર, હર તૂફાની રાત હર ઊંચા પહાડ. પૂજતા રહા હર મંદર કો મેં, કો મેં યે ન જાના જિંદા હો તુમ ખુદા. गंगा अर्पण तुझे मेरा जीवन सदा सर्वदा तेरे बिन प्रभु मैं कुछ भी नहीं बह रहा हूँ मैं सागर में कहीं तेरा साथ है तो कर जाऊं पार हर तूफानी रात हर ऊंचा पहाड़ देखा जब मैंने तेरी आंखों में गूंज उठे ये बोल मेरे कानों में डर तुझे मेरा जीवन सदा सर्वदा तेरे बिन प्रभु मैं कुछ भी नहीं बह रहा हूँ मैं सागर में कहीं साथ है तो कर जाऊं पार हर तूफानी रात हर ऊंचा पहाड़ अब मुड़ कर कभी न मैं देखूंगा हर पल तुझे मेरा जीवन सदा सर्वदा
प्रेज द लॉर्ड
थैंक यू रवीना बेन बहुत सुंदर हिंदी में तमे गीत आप्यो ते बदल तमारो आभार न प्रभु न पण आपणे आभार मानिए छे बहुत सुंदर गीत माटे थैंक यू निक्सन भाई નિક્સન ભાઈ છો હા તમે આપશો ગીત
ગીત નંબર 346 ભજન સંગ્રહમાં ગીતના શબ્દો તારો છું ઓખિસ માન તારી વાત કાં કે તે કીધી છે પ્રીત રાખ મને સ્થામ પાસે હે પૂજા તે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુકની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું તારો છો ઓ ક્રિસ્માનુ તારી વાત કા કે તે કીધી છે પ્રી તો પણાવું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહી રાખ મને સ્થામ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ કુકની પાસે પ્રભુ જાતિ મૂલવાન રાખવાયુ મુદ્દે અર્પિત કર તારી સેવા કાજ તારી મહાકૃપાએ કરા વિશ્વાસે જો તને આજ તારી મરજી મુતાએ રાખ મને સ્તામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોત સહ્યું રાખ મને તુજ ભૂખની પાસે પ્રભુ જાતિ ઘડી ભર જો હું મળું તારી સાથ શાંતિ મુદિલને વળે જ્યારે આરાધુ તને ઓ મુદનાથ મળું જે મિત્રો મળે રાખ મને સ્થામ પાસે પ્રભુ જાતે મુજ માટ સહ્યું રાખ મને તુજ ભૂખની પાસે પ્રભુ જાતિ મૂલવાન રાખવાયું સમજી શકું ના તારો ઊંડો પ્યાર જ્યાં લગા જગમાં છે જોઈ શકીશું તારો હર્ષ પાર જ્યારે આવીશ તારી પાર રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ પહોંચ સહ્યું રાખ મને તુજ કુકની પાસે પ્રભુ જાતિ મૂલવાન રાખવાયું
થેન્ક યુ નિક્સનભાઈ બહુ સુંદર ગીત ગાયું તે માટે તમારો આભાર ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ હજી જો એક ગીત ગવાય એટલો થોડોક જ સમય છે જો કોઈને ગાવું હોય તો જરૂરથી ગાઈ શકશો અત્યારે કોઈને ગીત ગાવાની ઈચ્છા ખરી
હેલો
હા બોલો ઉષાબેન
ઉષાબેન બોલું
હા તરત મને તમારો અવાજ ખબર પડી ગાવું છે તમે હા આપો
હા ગાવું છે ગાવું છે
હા તો ગાવ
ઓકે થેન્ક યુ મન મંદિર મે યીશુ આયા મન મંદિર મે યીશુ આયા દિલ મેરા ખુશીઓ સે ભર ગયા હાલેલુયા 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 જબ સે આયા યીશુ મન મે મેરે દૂર હુવે ગમ દિલ સે મેરે શૈતાન કા ડર દિલ સે ગયા શૈતાન કા ડર દિલ સે ગયા દિલ મેરા ખુશીઓ સે ભર ગયા હાલેલુયા 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 આત્મા સે ભર કર સ્તુતિ કરો ઉસકી જય જય કાર કરો મંદિર યીશુ સે ભર ગયા મંદિર યીશુ સે ભર ગયા દિલ મેરા ખુશીઓ સે ભર ગયા હાલેલુયા હાલેલુયા हालेलुया 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 धन्यवाद यीशु का करते रहो आशीषों से भरते रहो धन्यवाद यीशु का करते रहो आशीषों से भरते रहो उसने नया जीवन दिया उसने नया जीवन दिया दिल मेरा खुशियों से भर गया उसने नया जीवन दिया आहा उसने नया जीवन दिया भाई दिल मेरा खुशियों से भर गया मन मंदिर में यीशु आया हाँ मन मंदिर में यीशु आया भाई दिल मेरा खुशियों से भर गया हालेलुया 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 प्रेज द लॉर्ड
બહુ સુંદર ગીત ગાયું ઉષાબેન બહુ સુંદર અને તમે હંમેશા તૈયાર થઈ જાઓ છો ગીત ગાવા માટે
પ્રભુની મહેરબાની છે મને બહુ ગાવ છો પણ મારો અવાજ સાથ નથી આપતો મને
કઈ નહીં સરસ રીતે ગાવ છે એ તો પ્રભુ બધું સારું કરી દેશે બહુ સરસ ગીત ગાયું તે માટે તમારો આભાર પ્રભુનો પણ આપણે આભાર હવે આપણે બાઇબલ વાંચન માટે દોરાઈશું સુશીલાબેન છો સુશીલાબેન મેકવાન હેલો
હા છું પ્રેઝ ધ લોર્ડ
પ્રેઝ ધ લોર્ડ સુશીલાબેન તમે બાઇબલ વાંચનમાં દોરશો ને
યા
ઓકે તો ઉત્પત્તિનો પુસ્તકના 41મા અધ્યાયથી 44 સુધી તમે વાંચશો અને 45મો અધ્યાય આપણે ઓલિવરભાઈ વાંચશે એટલે તમે બાઇબલ વાંચનમાં દોરી જાઓ અને પછી જે પ્રાર્થના તમે કરાવશો અને ત્યાર પછી જે કઈ વિનંતીઓ છે તે હું તમને પાછળથી જણાવું છું
ખુશાલભાઈ બ્રધર કરાવવાના છે
ખુશાલભાઈ કરાવશું ઓકે કશો વાત તો હું તમને પછી જે કઈ વિનંતીઓ ને એ છે તો હું તમને જાણ કરું છું ઓકે ઓકે ચાલો તો બાઇબલ વાંચનમાં આપણે જોડાઈશું ઉત્પત્તિ તેનો 41મો અધ્યાય 44 ઓકે
સારું સારું પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ અને બે વર્ષ પછી એમ થયું કે ફારીને સ્વપ્ન આવ્યું અને જુઓ તે નદીની પાસે ઊભો હતો અને જુઓ સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટના બીરમાં ચરી અને જુઓ તેની પછવાડે કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયની પાસે ઊભી રહી અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયોને કદરૂપી તથા સુકાયેલી ગાયો તે સાત સુંદર પુષ્ટ ગાયોને ગળી ગઈ એટલામાં ફારુન જાગી ઉઠ્યો અને તે ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું અને જુઓ એક સાંઠા પર દાણાએ ભરેલા તથા સારા એવા સાત કણસલા આવ્યા અને જુઓ તેની પછવાડે હલકા તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા એવા સાત કણસલા આવ્યા અને હલકા કણસલા પેલા સાત પાકા તથા ભરેલા કણસલાને ગળી ગયા અને ફારુન જાગી ઉઠ્યો તો જુઓ એ તો સ્વપ્ન હતું અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું અને તેણે મિસરના સર્વશાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વજ્ઞાનીઓને તેડાવ્યા અને ફારુને તેઓને પોતાના સ્વપ્ન કહી સંભળાવ્યા પણ તેઓમાંનો કોઈ પણ ફારુને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં અને મુખ્ય પાત્ર વાકે ફારુને કહ્યું આજ મને મારો અપરાધી યાદ આવે છે ફારુને પોતાના દાસો પર ક્રોધ ચડ્યો હતો ને મને તથા મુખ્ય ભઠિયારાને તોરંગમાં એટલે પેરોગીરના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું અને એક હિબ્રુ જુવાન જે પહેરેગીરના ઉપરીનો દાસ હતો તે અમારી સાથે હતો તેને અમે કહ્યું ને તેણે અમારા સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણ થયું. તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો ને તેણે એને ફાંસી દીધી અને ફારૂને માણસો મોકલીને યુસુફને તેડાવ્યો ને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા અને તેણે હજામત કરી પોતાના લુગણા બદલ્યા ને ફારૂની હજુરમાં આવ્યો અને ફારૂને યુસુફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળી તેનો અર્થ કહી શકે એવો છે. અને યુસુફે ફારૂને ઉત્તર આપ્યો કે હું તો નહીં પણ દેવ ફારૂને શાંતિકારક ઉત્તર આપશે. અને ફારૂને યુસુફને કહ્યું, જો હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઊભો હતો અને જો પુષ્ટતા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળી સરકટના બીડમાં ચરતી હતી અને જો તેની પછવાળી નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિશ્ર દેશમાં કદી દીઠી નહોતી અને તે દીબડી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ અને તેઓ તેને ગળી ગઈ તો પણ તેઓ તેમને ગળી હોય એવું જણાયું નહીં પણ પહેલાની પેટે એવો કદરૂપી રહી. અને હું જાગી ઉઠ્યો ને મારા સ્વપ્નમાં મેં જોઈને જુઓ એક સાંઠા પર ભરાયેલા સારા એવા સાત કણસલા નીકળ્યા અને જુઓ તેઓની પાછળ સુકાયેલા તથા હલકા તથા પૂર્વના પવનથી ચીમડાયેલા એવા સાત કણસલા નીકળ્યા અને તે હલકા કણસલા પેલા સાત સારા કણસલાને ગળી ગયા અને મેં જાદુગરને કહ્યું પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહીં. અને યુસુફે ફારૂને કહ્યું, ફારૂનું સ્વપ્ન એક જ છે, દેવ જે કરવાનો છે તે તેણે ફારૂને જણાવ્યું છે. પેલી સાત સારી ગાય સાત વર્ષ છે અને સાત સારા કણસલા સાત વર્ષ છે, સ્વપ્ન એક જ છે અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલા જે સાત કણસલા તે દુકાળના સાત વર્ષ થશે. જે વાત મેં ફારૂને કહી તે છે, દેવ જે કરવાનો છે તે તેણે ફારૂને દેખાડ્યું છે. જો આખા મિશ્ર દેશમાં ઘણી પુષ્કળતાના સાત વર્ષ આવશે અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિશ્ર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં કેમ કે તે બહુ ભારે થશે. અને ફારૂને બે વાર સ્વપ્ન આવ્યા એ માટે કે દેવ એ વાત નક્કી ઠરાવી છે ને દેવ તે થોડી જ વારમાં પૂરી કરશે. તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસની શોધી કાઢીને તેને મિશ્ર દેશ પર ઠરાવો. ફારૂને એમ કરવું, દેશ પર ઉપરી ઠરાવવા અને પુષ્કળતાના સાત વર્ષ પર્યંત દેશનો પાંચમો ભાગ લેવો અને જે સારા વર્ષ આવશે તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારૂના હાથ નીચે નગરે નગર સઘળું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે અને દુકાળના જે સાત વર્ષ મિશ્ર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુખાળથી દેશનો નાશ ન થાય. એ વાત ફારૂને તથા તેના સર્વ દાસોને સારી લાગી અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જીવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારૂને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. તું મારા ઘરનો પ્રીથા ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યસ્થાન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારૂને મુસ્તફને કહ્યું, જો મેં તને આખા મિશ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને મલમલના વસ્ત્રો પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી અને તેણે તેને આખા મિશ્ર દેશનો ઉપરી ઠરાવ્યો. અને ફારૂને યુસુફને કહ્યું કે હું ફારૂન છું ને આખા મિશ્ર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં. અને ફારૂને યુસુફનું નામ સાફનાથ પાને પાડ્યું અને ઓનના યાજક પોટીફારની દીકરી આશનાથ સાથે તેના લગ્ન કરાવ્યા અને યુસુફ મિશ્ર દેશમાં ફરવા નીકળ્યો. અને યુસુફ મિશ્રના રાજા ફારૂની આગળ ઉભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. યુસુફ ફારૂની હજુરમાંથી નીકળીને આખા મિશ્ર દેશમાં ફર્યો અને પુષ્કળતાના સાત વર્ષમાં જમીનમાંથી ખોબા ખોબા પાક્યું અને મિશ્ર દેશમાં જે સાત વર્ષ થયા તેઓનું સઘળું અનાજ તેણે એકઠું કર્યું ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતા તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું અને 20 રૂપિયા સમુદ્રની નીરેટલી જેટલું અતિ ઘણું અન્ન સંગ્રહ્યું એ તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું કેમ કે તે બેસુમાર હતું અને દુકાળના વર્ષો આવ્યા અગાઉ યુસુફના બે દીકરા જન્મ્યા કે જે તેને ઓનના યાજક પોટીફારની દીકરા અસનાતના પેટે થયા અને યુસુફે જેસ દીકરાનું નામ મનાસા પાડ્યું કેમ કે તેણે કહ્યું દેવ મારા સર્વ કષ્ટ તથા મારા બાપના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે અને બીજાનું નામ તેણે પ્રેમ પાડ્યું કેમ કે તેણે કહ્યું મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે અને બીજા દેશમાં પુષ્કળતાના જે 7 વર્ષ આવ્યા હતા તે વીતી ગયા અને યુસુફના કહ્યા પ્રમાણે દુકાળના 7 વર્ષ શરૂ થયા અને સર્વ દેશોમાં દુકાળ પડ્યો પણ આખા મિશ્ર દેશમાં અન્ન હતું અને આખો મિશ્ર દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકો ફારૂની આગળ ધાન્યને સારું કાલાવાલા કર્યા અને ફારૂને સર્વ મિશ્રોને કહ્યું યુસુફની પાસે જાઓ અને તે તમને કહે તે કરો અને આખા દેશ પર દુકાળ પડ્યો ત્યારે યુસુફે સર્વ કોઠારો ઉઘાડીને મિશ્રોને અનાજ વેચાતું આપ્યું અને મિશ્ર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો અને સર્વ દેશોના લોકો મિશ્ર દેશમાં યુસુફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો ઉત્પત્તિનો 42મો અધ્યાય અને યાકુબે જોયું કે મિસરમાં ના છે ત્યારે યાકુબે તેના દીકરાઓને કહ્યું તમે એકબીજા સામે કેમ જોયા કરો છો અને તેણે કહ્યું જો મેં સાંભળ્યું છે કે મિસરમાં ના છે ત્યાં જાઓ ને ત્યાંથી આપણે સારું વેચાતું લાવ કે આપણે જીવતા રહીએ ને મરી જઈએ નહીં અને યુસુફના 10 ભાઈઓ અનાજ વેતાલું લેવાને મિસરમાં ગયા પણ યુસુફના ભાઈ બિન્યામીનને તથા તેની ભાઈઓને સાથે યાકુબે મોકલ્યો નહીં કેમ કે તેણે કહ્યું રખેને તેના પર કંઈ વિઘ્ન આવી પડે અને ઇસ્રાયેલના દીકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો અને તે દેશનો અધિપતિ યુસુફ હતો તે દેશના સર્વ લોકોને અનાજ વેતું આપનાર તે જ હતો અને યુસુફના ભાઈઓ આવ્યા અને તેઓએ ભોંય લગી માથા નમાવી તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યુસુફે પોતાના ભાઈને જોઈને તેઓને ઓળખ્યા પણ તે પારકાની પેઠે તેઓની સાથે વર્ત્યો ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો અને તેઓ તેને કહ્યું કનાન દેશીઓ ના જોતા તું લેવાને અમે આવ્યા છીએ અને યુસુફે તેના ભાઈને ઓળખ્યા પણ તેઓ તેને ઓળખ્યો નહીં અને યુસુફે તેઓ વિશે જે સ્વપ્ન આવ્યા હતા આવ્યા ને તેને સાંભળી આવ્યા ને તેણે તેઓને કહ્યું તમે જાસૂસ છો દેશનું નાગાપણું જોવાને તમે આવ્યા છો અને તેઓ તેને કહ્યું સાહેબ એમ નહીં પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે અમે સર્વ એક માણસના દીકરા છીએ અમે સાચા માણસ છીએ તારા દાસો જાસૂસો નથી અને તેણે તેઓને કહ્યું એમ નહીં પણ દેશનું નાગાપણું જોવાને તમે આવ્યા છો અને તેઓ બોલ્યા તારા દાસો 12 ભાઈ છે કનાન દેશના એક માણસના દીકરા છીએ અને જુઓ નાનો ભાઈ આજ અમારા બાપની પાસે છે અને એકનો અને એકનો પતો નથી અને યુસુફે તેઓને કહ્યું જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસો તેમ જ છે આથી તમારી પરીક્ષા કરવામાં આવશે ફારૂના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહીં તમે તમારામાંથી એકને મોકલો તે તમારા ભાઈને લઈ આવે પણ તમને કેદમાં રાખવામાં આવશે ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહીં તો ફારૂના જીવના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ છો અને 3 દહાડા લગી તેણે તેઓને તુરંગમાં રાખ્યા અને 3જે દહાડે યુસુફે તેઓને કહ્યું તમે આમ કરો ને જીવતા રહો કેમ કે હું દેવથી બીહું છું જો તમે સાચા માણસ હો તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ ને તમારા ઘરના દુકાને સારું અનાજ લેતા જાઓ અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો, તે પરથી તમારી વાત સાચી ઠરશે અને તમે નહીં મરશો. અને તેઓએ એમ કર્યું અને તેઓએ માહોમાએ કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ, કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા ને આપણે તેના જીવનું દુઃખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહીં, એ માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે. અને રૂબેને તેનો ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહીં, તેથી હવે જુઓ તેના રક્તનો બદલો લેવામાં આવે છે. અને યુસુફ તેઓની વાત સમજે છે, તે તેઓ જાણતા નહોતા કેમ કે તેઓ વચ્ચે દુભાષ્યો હતો. અને તે પાસેથી જઈને રડ્યો અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી ને તેઓમાંથી સિમ્યોનને લઈને તેઓના દેખતા તેને બાંધ્યો અને તેઓની ગુણોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની શુભે આજ્ઞા આપી અને તેઓને સારું એ પ્રમાણે કરવામાં આવ્યું. અને તેઓ પોતાના ગધેડા પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાના દાણા ખવડાવવાને પોતાની ગુણ છોડી ત્યારે તેણે પોતાનું નાણું દીઠું, કેમ કે જુઓ તે તો તેની ગુણના મુખમાં હતું. અને તેણે પોતાના ભાઈને કહ્યું, મારું નાણું મને પાછું મળ્યું છે અને જુઓ તે મારી ગુણમાં છે. અને તેઓ મનમાં ગભરાયા અને તેઓ થરથરતા માહે માહે બોલ્યા, દેવા આપણને આ શું કર્યું છે? અને તેઓ કનાન દેશમાં પોતાના બાપ યાકૂબની પાસે આવ્યા ને તેઓ જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું કે જે માણસ તે દેશનો ધણી છે તેણે અમને કઠોળ વેણ કહ્યા ને અમને દેશના જાસૂસ ગણ્યા અને અમે તેને કહ્યું કે અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી. અમે 12 ભાઈઓ અમારા બાપના દીકરા છીએ, એકનો પત્તો નથી ને નાનો અમારા બાપની પાસે હાલ કનાન દેશમાં છે. અને તે માણસ એટલે તે દેશના ધણીએ અમને કહ્યું, એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો, એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો ને બાકીના તમારા ઘરના દુકાનને સારું અનાજ લઈને જાઓ અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો, ત્યારે તમે જાસૂસ નથી પણ સાચા માણસ છો એ હું જાણીશ. અને હું તમારો ભાઈ તેમ તમને પાછો સોંપીશ ને તમે આ દેશમાં વેપાર કરશો. અને એમ થયું કે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતા હતા ત્યારે જુઓ પ્રત્યેક માણસના નાણાંની થેલી તેના ગુણમાં માલુમ પડી અને તેઓ તથા તેઓના બાપ તેઓના નાણાંની થેલી જોઈને બીધા. અને તેઓના બાપ યાકુબે તેઓને કહ્યું, તમે મને પુત્રહીન કર્યો છે, યુસુફ નથી ને સિમ્યોન પણ નથી ને વળી બિન્યામીને લઈ જાઓ છો, એ સ્વર અમારે ઉલટું છે. અને રૂબેને તેના બાપને કહ્યું, તેને મારી તારી પાસે પાછો ન લાવું તો મારા 2 દીકરાને મારી નાખજે, તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ. પણ તેણે કહ્યું, મારો દીકરો તમારી સાથે નહીં આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે તો તમે મારા પડ્યા શોકને માટે ઘોરમાં ઉતારશો. ગીતસાથ ઉત્પત્તિ 43મો અધ્યાય. અને દેશમાં દુકાળ ભારે હતો અને એમ થયું કે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા ત્યારે તેઓના બાપે તેઓને કહ્યું કે તમે ફરીથી જઈને આપણે સારું થોડું અનાજ વેતાતું લાવો. અને યહુદાએ તેને કહ્યું, તે માણસ અમને તાકીદ કરીને કહ્યું હતું કે જો તમારો ભાઈ તમારી સાથે નહીં હોય તો તમે મારું મુખ જોવા નહીં પામશો, જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો અમે જઈને તારે સારું અનાજ વેચાતું લાવીએ, પણ જો તું તેને નહીં મોકલે તો અમે નહીં જઈએ, કેમ કે તે માણસે અમને કહ્યું છે કે તમારો ભાઈ તમારી સાથે નહીં આવે તો તમે મારું મુખ નહીં જોશો. અને ઈસરાએલે કહ્યું કે અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહી તમે મારું ભૂંડું કેમ કર્યું? અને તેઓએ કહ્યું, આપણા વિશે તથા આપણા કુટુંબ વિશે તે માણસે પૂછપરછ કરી કે શું તમારો બાપ હજી જીવે છે, તમારે બીજો કોઈ ભાઈ છે? અને તે વાત પ્રમાણે અમે તેને ઉત્તર આપ્યો, ઉત્તર આપ્યો. અમે શું જાણીએ કે તે એમ કરશે કે તમારા ભાઈ ને લેતા આવો. અને યહુદાએ તેના બાપ ઇસરાયલને કહ્યું, મારી સાથે છોકરાને મોકલ અને અમે ચાલી નીકળીએ કે અમે અને તું અને આપણા છોકરા જીવતા રહીએ અને મરી જઈએ નહીં. હું તેનો જામીન થાઉં છું, તું તેને મારી પાસે માગી લેજે. જો હું તારી પાસે તેને ન લાવું ને તારી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા મારી પર રહો, કેમ કે જો અમે આટલા ખોટી થયા ના હોત તો ખચિત અમે અત્યાર સુધીમાં બીજી વાર પાછા જઈ આવ્યા હોત. અને તેઓના બાપ ઇસરાયલે તેઓને કહ્યું, ત્યારે એમ હોય તો આમ કરો, આ દેશના ઉત્તમ ફળ તમારા વાસમાં લેતા જાઓ ને તે માણસને સારું ભેટ લઈ જાઓ, એટલે થોડો ગુંગર, થોડું મધ, થોડા તેજાના તથા બોર તથા પિસ્તા તથા બદામ અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ અને તમારી ગુણોના મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ, કદાચ ભૂલ થઈ હશે. અને તમારા ભાઈને સાથે લઈને ઉઠો ને તે માણસ પાસે પાછા જાઓ અને સર્વસમર્થ દેવ તે માણસની દ્રષ્ટિમાં તમને કૃપા પમાડો કે તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીને મોકલી દે. જો હું નિસંતાન થાઉં તો થાઉં. અને તે માણસો તો ભેટ લીધી ને પોતાની સાથે બમણું નાણું લીધું અને બિન્યામીને સાથે લીધો અને ઉઠીને મિસરમાં ગયા ને યુશુભ આગળ આવી ઉભા રહ્યા. અને યુશુભ તેઓની સાથે બિન્યામીને દીઠો ત્યારે તેણે પોતાના ઘર નકાર ભરીને કહ્યું, આ માણસોને ઘેર લઈ જા ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે. અને યુશુભ જેમ કહ્યું હતું તેમ તે માણસે કર્યું. એટલે તે માણસે યુશુભને ઘેર તે માણસોને લઈ ગયા અને તેણે તે માણસો યુશુભના ઘેર આણ્યા. માટે તેઓ બીજાને બોલ્યા, જે નાણું પહેલી વાર આપણી ગુણમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને માહે લાવ્યો છે કે તેને આપણી વિરુદ્ધ બહાનું ચડે ને આપણા પર તે તૂટી પડે ને આપણને ગુલામ કરી લે તથા આપણા ગધેડા પણ લઈ લે. અને તેઓ યુશુભના ઘરના કારભારી પાસે આવ્યા ને તેની સાથે ઘરના બાણા પાસે વાતચીત કરી અને કહ્યું, ઓ મારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેરવાલા આવ્યા હતા ને એમ થયું કે અમે ઉતારા આગળ આવ્યા ત્યારે અમે અમારી ગુણો ઉગાડી, તો જુઓ દરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં પૂરેપૂરે મૂકેલું હતું અને તે અમે અમારી સાથે પાછું લાવ્યા છીએ. અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ અને અમારી ગુણોમાં તે નાણું કોણે મૂક્યું તે અમે નથી જાણતા. અને તેણે કહ્યું, તમે કુશળો, તમે બિહોમાં, તમારા તથા તમારા બાપના દેવે તમારી ગુણમાં તમને સંપત્તિ આપી છે, તમારા નાણાં મને પહોંચ્યા છે. અને તેની સાથે ચીમીઓને બહાર કાઢી લાવ્યો અને તે માણસ યુશુભના ઘરમાં તે માણસોને લાવી તેને પાણી આપ્યું ને તેઓએ પગ ધોયા અને તેણે તેઓના ગધેડાને ચારો નીર્યો. અને યુશુભ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી, કેમ કે યુશુભને ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું. અને યુશુભ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા ને ભૂમિ લખી નમીને તેઓ દંડવત પ્રણામ કર્યા. અને તેણે તેઓની ખબર અંતર પૂછીને કહ્યું, તમારો ઘરડો બાપ એટલે જેના વિશે તમે મને કહ્યું હતું તે શું સારી પેઠે છે, તે શું હજી જીવે છે? અને તે ઉત્તર દીધો, તારો દાસ અમારો બાપ કુશળ છે, તે હજુ જીવે છે. અને તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા અને તેણે આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીને એટલે પોતાની માના દીકરાને જોઈને કહ્યું, તમારો નાનો ભાઈ જેના વિશે તમે કહ્યું હતું તે શું આ છે? અને તેણે કહ્યું, મારા દીકરા દેવ તારા પર કૃપા કરો. અને શુભે ઉતાવળ કરી, કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું અને તેણે રડવાનું ઠેકાણું શોધ્યું અને તે પોતાની ઓળીમાં જઈને તે ત્યાં રડ્યો. અને તે પોતાનું મુખ ધોઈને બહાર આવ્યો અને દીવો સમાવીને કહ્યું, રોટલી પીશો. અને દાસોએ તેને સારું તથા તેઓને સારું તથા જે મિસરીઓ તેની સાથે જમતા હતા તેઓને સારું જુદું જુદું પીશ્યું, કેમ કે હિબ્રુઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમ કે મિસરીઓને તે ધિક્કારપત્ર લાગે છે. અને તેઓ તેની સામે વડો અને તેના જ્યેષ્ઠપણા પ્રમાણે તથા નાનો તેની વય પ્રમાણે બેઠા અને તેઓ માહે વિસ્મય થયા. અને તેણે પોતાની આગળના બનામાંથી લઈને તેઓની આગળ પીરસાવ્યા પણ હરેક ભાણા કરતા બિન્યામીનું ભાણું 5 ગણું હતું અને તેઓએ પીધું અને તેની સાથે આનંદ કર્યો. ઉત્પત્તિ 44 માં ત્યાં અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી કે આ માણસોની ગુણમાં અનાજ પર જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર ને હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં મુખ અને મારું પ્યાલું એટલે રૂપાનું પ્યાલું નાનાની ગુણના મુખમાં તેના અનાજના નાણા સુધા મુખ અને શુભે જેમ કહ્યું હતું તેમ તેણે કર્યું અને સવાર થતાં તે માણસોને તેના ગધેડા સુધા વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરમાંથી નીકળીને બહુ આગે ગયા નહોતા એટલામાં ઈશુભે તેના કારભારીને કહ્યું ઉઠ અને તે માણસોની પાછળ દોડ અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું જેમાંથી મારો ધણી પીએ છે ને જેથી જે સુકન જુએ છે તે શું આ નથી આ તો તમે ભૂંડું કર્યું છે. અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું અને તેઓ તેને કહ્યું અમારા સાહેબ એવી વાત કેમ કહે છે એમ ન થાય કે તારા દાસે એવું કરે છું જે નાણું અમને અમારી ગુણો ના મુખમાંથી મળી આવ્યું છે તે કનાન દેશમાં અમે તારી પાસે પાછું લાવ્યા તો તારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ તારા દાસોમાં જેની પાસેથી તે જડ્યો તે માર્યો જાય ને અમે પણ અમારા ધણીના દાસ થઈએ. અને તેણે કહ્યું હવે તમે કહો છો તેમ થાય જેની પાસેથી તે જડે તે મારો દાસ થાય અને બાકીના નિરપરાધી ઠરશો. અને તેઓ તરત પોતપોતાની ગુણ નીચે ઉતારી અને પ્રત્યેક પોતાની ગુણ ઉગાડી અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની જડતી લીધી અને બિન્યામીના ગુણમાંથી પ્યાલું ચડ્યું ત્યારે તેઓએ તેમના વસ્ત્ર ફાડ્યા અને તેમના ગધેડા લાદ્યા ને તેઓ નગરમાં પાછા આવ્યા ને યહુદા તથા તેના ભાઈઓ યુસુફના ઘેર આવ્યા ને તે હજુ ત્યાં જ હતો અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા અને યુસુફે તેઓને કહ્યું આ તમે કેવું કામ કર્યું શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ સુકન જોઈ શકે છે. અને યહુદા બોલ્યો મારા ધણીને અમે શું કહીએ શું બોલીએ અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે જો અમે તથા જેની પાસેથી પ્યાલું જોડ્યું તે પણ મારા ધણીના દાસ છે. અને તેણે કહ્યું એવું કહું મારાથી દૂર થાઓ જે માણસની પાસેથી પ્યાલું જડ્યું છે તે મારો દાસ થશે પણ તમે શાંતિએ તમારા બાપની પાસે જાઓ. યહુદાએ તેની પાસે આવીને કહ્યું ઓ મારા ધણી કૃપા કરી તારા દાસને મારા ધણીના કાનમાં બે બોલ કહેવા દે ને તારા દાસ પર તારો રોષ ન ચડે કેમ કે તું ફારૂના સરખો છે. મારા ધણીએ તેના દાસોને એમ પૂછ્યું હતું કે શું તમારે બાપ અથવા ભાઈ છે અને
હેલો
હેલો મનીષભાઈ
અને યહુદાએ તેની પાસે આવીને કહ્યું કે હું મારા ધણી કૃપા કરીને તારા દાસ ને મારા ધણીના કાનમાં બે બોલ બોલવા દે ને તારા દાસ પર તારો રોષ ન ચડે કેમ કે તું ફારૂન સરખો છે. મારા ધણીએ તેના દાસોને એમ પૂછ્યું હતું કે શું તમારે બાપ તથા તમારે ભાઈ છે અને અમે અમારા ધણીને કહ્યું અમારો ઘરડો બાપ છે ને તેના ગણપણનો એક નાનો દીકરો છે અને તેનો ભાઈ મરી ગયો છે ને તે તેની માનો એકલો જ રહ્યો છે ને તેના બાપને તે વહાલો છે અને તે તારા દાસોને કહ્યું હતું કે તેને હું જોઉં માટે તેને મારી પાસે લેતા આવો. અને અમે અમારા ધણીને કહ્યું હતું કે તે છોકરો તેના બાપને છોડી શકે એમ નથી કેમ કે જો તે પોતાના બાપને મૂકીને જાય તો તેનો બાપ મરી જાય. અને તે તારા દાસોને કહ્યું હતું કે જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહીં જોશો. અને એમ થયું કે અમે તારા દાસ એટલે અમારા બાપની પાસે ગયા ત્યારે અમે તેને અમારા ધણીની વાતો કહી સંભળાવી. અમારા બાપે કહ્યું તમે પાછા જઈને અમારે સારું થોડું અનાજ વેચતું લાવો અને અમે કહ્યું અમારાથી નહીં જવાય જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે તો જ અમે જઈએ કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહીં. અને તારા દાસે એટલે મારા બાપે અમને કહ્યું તમે જાઓ તમે જાણો છો કે મારી સ્ત્રીને બે પુત્ર થયા હતા અને તેઓમાંનો એક મારી પાસે પાસેથી ગયો એને કહ્યું કે તેને ખચિત કોઈ જાનવરે ફાડી ખાધો હશે અને ત્યાર પછી મેં તેને જોયો નથી અને આને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ છો ને તેને નુકસાન થાય તો તમે મારા પડિયાને શોકમાં મારા ઘોરને ઉતારશો. તે માટે હવે તારા દાસની એટલે મારા બાપની પાસે હું જાઉં ને તે છોકરો અમારી સાથે ન હોય તો આ છોકરામાં તેનો જીવ છે. તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો અમારી સાથે નથી ત્યારે તે મરી જશે અને તારા દાસના એટલે અમારા બાપના પડ્યા શોકને મોરે ઘોરમાં ઉતરશે. કેમ કે હું તારો દાસ મારા બાપની પાસેથી આ છોકરાનો જામીન થયો હતો અને મેં તેને કહ્યું હતું કે જો હું તેને તારી પાસે પાછો ન લાવું તો હું સર્વકાળ મારા બાપનો અપરાધી થાઉં અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તારા દાસને મારા ધણી પાસે દાસ થઈને દેવા દે અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દે. કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય તો હું મારા બાપની પાસે સી રીતે જાઉં રખેને જે દુઃખ મારા બાપ પર આવી પડે તે મારે જોવું પડે.
ઉત્પત્તિનું પુસ્તક તેનો 45મો અધ્યાય અને યુસફ પોતાની પાસે સર્વ ઉભરેલાઓને આગળ દીબો સમાવી ન શક્યો અને તેના મોટેથી કહ્યું મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો અને યુસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો ત્યારે તેની પાસે કોઈ નહોતું અને તે પોખ મૂકીને રડ્યો. તે મિસરીઓએ તથા ફારૂકના ઘરને સાંભળ્યું અને યુસફે તેના ભાઈઓને કહ્યું હું યુસફ છું, મારો બાપ શું હજી જીવે છે? અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શક્યા કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા. અને યુસફે તેના ભાઈઓને કહ્યું કૃપા કરી મારી પાસે આવો અને તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું હું તમારો ભાઈ યુસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો એ જ છું. હવે તમે મને એ વેચી દીધો એને લીધે તમે દિલગીર ન થાઓ ને તમારા મનમાં બાળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. કેમ કે 2 વર્ષ થયા દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. એ માટે પૃથ્વીમાં તમારો સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો છે. એ માટે તમે તો નહીં પણ દેવે મને એ મોકલ્યો છે અને તેણે મને ફારૂનના પિતા સમાન ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિશનનો અધિપતિ કર્યો છે. તમે ઉતાવળ છે મારા બાપની પાસે જાઓ ને તેને કહો કે તારો દીકરો યુસફ એમ કહે છે કે દેવે મને આખા મિશનનો ધણી કર્યો છે, મારી પાસે આવ, વિલંબ ન કર અને તું ગેશન દેશમાં રહીશ, તું અને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેઢા તથા તારા ઢોર તારું સર્વસ્વ મારી નજીક રહેશો અને તું તથા તારું કુટુંબ તથા જે સર્વ તારા છે એ દરિદ્ર ન થાય માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ. કેમ કે હજી દુકાનના 5 વર્ષ બીજા 5 વર્ષ છે અને જુઓ તમારી આંખ તથા મારા ભાઈ બિન્યાબિનની આંખ જુએ છે કે મારું જ મુખ તમારી સાથે બોલે છે અને મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે દીધું છે તે મારા બાપને કહો અને મારા બાપને ઉતાવળથી અહીં લઈ આવો. અને તે પોતાના ભાઈ બિન્યાબિનની કોઠે વળગીને રહ્યો અને બિન્યાબિન પણ તેની કોઠે વળગીને રહ્યો અને તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું ને તેઓને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી અને ફારૂનના ઘરમાં એ વાત સંભળાય કે યુસફના ભાઈઓ આવ્યા છે. તે વાત ફારૂને તથા તેના દાસોને સારી લાગી અને ફારૂને યુસફને કહ્યું તું તારા ભાઈઓને કહે કે તમે આમ કરો, તમારા જાનવરો લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ અને તમારા બાપને તથા તમારા કુટુંબને મારી પાસે લઈ આવો અને મિસર દેશના ઉત્તમ વાના હું તમને આપીશ અને તમે દેશની ઉત્કૃષ્ટ ચીજો ખાશો. તે માટે હવે તને આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની આજ્ઞા છે, તમે આમ કરો, તમારા છોકરાઓને સારું તથા તમારી સ્ત્રીઓને સારું મિસર દેશથી ગાળા લેતા જાઓ અને તમારે તમારા બાપને લઈ આવો. પછી તમારી મિલકતની ચિંતા ન કરો કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે અને ઈસરાયલ પુત્રોએ એમ કહ્યું અને ફારૂનની આજ્ઞા પ્રમાણે યુસફે તેઓને કાર્ડ આપ્યા ને માર્ગને સારું તેઓને સીધું પણ આપ્યું અને તેણે દરેકને એક જેવા કપડાં આપ્યા પણ બિન્યામીનને રૂપાના 300 નાણા તથા 5 જેવા કપડાં આપ્યા અને તેણે તેના બાપને સારું આ પ્રમાણે મોકલ્યું મિશ્ર દેશની ઉત્તમ વસ્તુઓથી લાવેલા રસ વધારા ન દેવા ને માર્ગને માટે બાપને સારું અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાવેલી ગર્સ ગઢડીઓ અને તેણે તેના ભાઈઓને વિદાય કર્યા તેઓ ગયા તેણે તેઓને કહ્યું જોજો મારી ગઢડી પડતા નહીં અને તેઓ મિશ્ર દેશમાંથી નીકળીને કનાન દેશમાં તેના બાપ યાકુબની પાસે આવ્યા અને તેઓએ તેને કહ્યું યુસફ હજી જીવે છે ને આખા મિશ્ર દેશનો તે અધિપતિ છે અને યાકુબ સ્તબ્ધ થઈ ગયો કેમ કે તેણે તેઓની વાત માની નહીં અને યુસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી અને તેણે તેડવા સારું યુસફે જે ગાળા મોકલ્યા હતા તે જ્યારે તેના બાપ યાકુબે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો અને ઈસરાયલે કહ્યું બસ મારો દીકરો હજુ જીવે છે મારા મરવા પહેલા હું તેને જોઈશ ઈસર પિતા તમને વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો આમેન
થેન્ક યુ ઓલિવરભાઈ